તારીખ 7/6/1997 શ્રી સમયસર ગાથા 128 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 120
કર્મ કોણ કરે છે આ પ્રશ્ન નો ઉત્તર ચાલે છે કે ઉદ્ગળ કર્મ નો કરતા કોણ જીવને સમયે સમયે અનંત પુદ્ગળ કર્મ નો બંધ થાય છે એ પુદ્ગળ કર્મ નો કરતા કોણ છે એનો ઉત્તર આપે છે. અંગ્રેજી તારીખ આમ તો વૈશાખ સમાન દિવસ છે, જૂન છે, જૂન મહિનો ચાલે છે, સાતમી જૂન જૂન છે. ખરેખર ઉદ્ગળ કર્મ નો ઉદ્ગળ દ્રવ્ય જ એક કરતા છે. ઉદ્ગળ કર્મ નો કરતા ઉદ્ગળ છે, ઉદ્ગળ કર્મ નો કરતા જીવ નથી એવું અહીંયા જીવની દ્રષ્ટિથી, જીવને દ્રષ્ટિમાં લઈને જીવ સ્વરૂપની દ્રષ્ટિપૂર્વક અહીંયા પ્રતિપાદન કરેલું છે. કેમ કે અકર્તા પણ લેવું છે, ઉદ્ગળ દ્રવ્યનું, ઉદ્ગળ કર્મનું અને ભાવ કર્મનું બંનેનું અકર્તા પણ આ અધિકારમાં આચાર્ય મહારાજે લીધું છે. તો ઉદ્ગળ દ્રવ્ય તો કામ કરે જ છે, ઉદ્ગળ દ્રવ્યનું કર્મ તો બંધાય જ છે બધા જીવોને. કોણ બાંધે છે? તો કે ઉદ્ગળ કર્મ જ બાંધે છે, જીવ નથી બાંધતો. એ પોતાની જાતને ભિન્ન પાડવી છે, ઉદ્ગળ કર્મ ના સંબંધ થી પોતાની જાતને ભિન્ન પાડવી છે. અહીંયા મારું સ્વરૂપ હું જોઉં છું તો એકાકાર શુદ્ધ ચૈતન્ય મારું સ્વરૂપ છે. એ ઉદ્ગળ કર્મ ને કેવી રીતે કરે? એ કઈ ઉદ્ગળ કર્મ ને કરે એવો કોઈ પ્રકાર મારા સ્વરૂપ ની અંદર જોવામાં આવતો નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધે કરે છે કે નહીં એનો ખુલાસો 100 અને 101 ગાથામાં કરી ચૂક્યા છે આચાર્ય મહારાજ. આ તો 109-12 ચાલે છે, એટલે એ વિષય ચાલી ગયો છે કે સ્વભાવ નિત્ય છે. અને નિમિત્ત નૈમિત્તિક સંબંધે પણ જો ઉદ્ગળ કર્મનું કરતા પણ હોય તો નિત્ય નિમિત્તત્વ રહેવાનો પ્રસંગ આવે, તો સિદ્ધ અવસ્થામાં એ પરિસ્થિતિ રહેતી નથી. પ્રગટપણે સંસાર અવસ્થામાં યોગ અને ઉપયોગ કદાચિત એટલે કે અજ્ઞાન હોય ત્યારે એમાં નિમિત્ત નૈમિત્તિક પણ રહેલું છે કર્મબંધ સાથે. પણ અહીંયા તો સ્વભાવની દ્રષ્ટિથી વાત કરવી છે કે હું મારા ત્રિકાળ સ્વરૂપથી મને જોઉં છું ત્યારે એમ લાગે છે કે પૂદગળ જ પૂદગળ કર્મને કરે છે, એમાં મારો ક્યાંય કોઈ પાર્ટ, કોઈ રોલ, કોઈ મારી ભૂમિકા એની અંદર નથી. એ પૂદગળ કર્મના વિશેષો કોણ કોણ છે એના ભેદો, વિશેષો એટલે ભેદો કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ બંધના સામાન્ય હેતુઓ હોવાથી તે ચાર કરતા છે. એ બંધના હેતુ કહો, બંધના કારણ કહો. બંધના કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ છે. એ ચારે પ્રકારના પુદગળો નવા અનેક પ્રકારના કર્મ બંધન નું કારણ થાય છે એમ કે છે. કર્મ બંધન નું કારણ શું કે આશ્રવ. તેવો જ ભેદરૂપ કરવામાં આવતા, અર્થાત તેમના જ ભેદ પાડવામાં આવતા, મિથ્યા દ્રષ્ટિથી માંડીને સંયોગ કેવળી સુધીના 13 કરતા છે. સામાન્યના ભેદ લઈએ તો 4 છે, વિશેષ ભેદ લઈએ તો એના 13 છે. એટલે 13 પ્રકારના આશ્રવો છે. આશ્રવો કારણ અને કર્મ બંધ તે કાર્ય. એટલે પૂર્વ પર્યાયે પરિણમેલું દ્રવ્યતે કારણ, ઉત્તર પર્યાયે પરિણમેલું દ્રવ્યતે કાર્ય, આમ લઈ લેવું. કર્મ જ કર્મનું કારણ છે. જીવની શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિમાં તો એમાં અકારણ કાર્યત્વ નામનો સ્વભાવ છે. શુદ્ધ ચૈતન્યનો તો અકારણ કાર્યત્વ નામનો સ્વભાવ છે. એટલે પૂદગળ કર્મને કરે એના કારણ કાર્યનો કોઈ સ્વભાવની અંદર તો કોઈ પ્રકાર જ એની અંદર બિલકુલ નથી. આ પરિસ્થિતિ છે. એટલે પૂદગળ કર્મને જીવ તો કરે જ નહીં. તો કરે કોણ? કે આશ્રવ પૂર્વક બંધ થાય છે. માટે આશ્રવો જીવના કરતા છે. અને એ સામાન્ય ભેદે 4 છે, વિશેષ ભેદે 13 ગુણ સ્થાનના 13 છે એમ લઈ લ્યું. મિથ્યાત્વ થી માંડીને સંયોગ કેવળી સુધીના 13 કરતા છે. હવે જેવો પૂદગળ કર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે. કેવા? એની શું દશા છે? કે પૂદગળ કર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે એવા 13 કરતાઓ જ કેવળ વ્યાપક ભાવે કાંઈ પણ પૂદગળ કર્મને જો કરે તો ભલે કરે. આમાં શું કહે છે કે માણસ જ્યારે કોઈ ગડબડ હોય, તોફાન હોય, એની અંદર કાંઈ ગુનો હોય, અપરાધ હોય, ત્યારે પોતાની જાતને બચાવવા શું કે કોઈ પૂછનાર એને ઇન્ક્વાયરી ચાલતી હોય તો પછી આ કેવી રીતે થયું? ભાઈ મેં એને કર્યું, મને શું છે? હું જાણતો નથી, મારે કાંઈ લેવા દેવા છે નહીં. આ કોણે કર્યું? તમે કહ્યું. પણ મને ખબર નથી, હું જાણતો નથી ને. જેણે કર્યું હોય એને, જેણે કર્યું એને મારે કાંઈ સંબંધ નથી. આમ સંબંધ છોડવો છે. શું કે આ 13 પ્રકારના પૂદગળો છે એ વ્યાપીને, પૂદગળમાં જ વ્યાપીને પૂદગળ કર્મને કરે, અને કરે તો ભલે કરો, એથી મારે શું સંબંધ છે? મારે તો કાંઈ સંબંધ નથી. તેમાં જીવને શું આવ્યું? જીવને શું લેવા દેવા એમાં? કે જીવને કાંઈ લેવા દેવા નહીં. આ શા માટે પ્રતિપાદન કર્યું છે આચાર્ય મહારાજે? કે જૈન સંપ્રદાયની અંદર કર્મનું પ્રકરણ વિસ્તારથી છે. એ સર્વજ્ઞ અનુસાર પ્રતિપાદન હોવાથી અને અન્ય મતમાં કોઈ સર્વજ્ઞ સંભવિત નહીં હોવાથી ક્યાંય કર્ણાનુયોગનું કર્મનું પ્રકરણ આટલું વિસ્તારથી નથી. સામાન્ય કોઈ કોઈ વાત આવે, પણ એ કોઈ વિજ્ઞાનપૂર્વક નહીં, આમાંથી થોડી ઘણી લઈ લીધેલી ક્યાંક આવે. હવે એમાંથી વિકૃતિ એ થઈ કે એટલું બધું કર્મ ઉપર વજન આવ્યું, એટલું બધું કર્મ ઉપર વજન દેવા માંડ્યા કે આ બધું કર્મ જ આપણને જગાડે અને કર્મ આપણને સુવાડે. દર્શનાવરણીનો ઉદય આવે ત્યારે ઊંઘ આવવા માંડે, ઉદય પૂરો થાય ત્યારે ઓટોમેટિક જાગી જઈએ છીએ આપણે. આ સુવાડે પણ કર્મને, ઊંઘાડે પણ કર્મ, કર્મ ભૂખ લગાડે. સુધાવેદનીનો ઉદય થાય ત્યારે આમ એટલું બધું કર્મનું ઘૂસી ગયું કે આત્મા ખોવાઈ ગયો. એમાં કર્મના પ્રકરણમાં આત્માને ખોઈ નાખ્યો. ત્યારે આચાર્ય મહારાજ કહે છે કે ભાઈ કર્મને હારે તારે કાંઈ લેવા દેવા નથી. કર્મને તારે શું સંબંધ છે? કે ખરેખર તારા જ આત્માને અને કર્મને કાંઈ સંબંધ નથી. અહીં આ તર્ક છે કે પૂદગળમય મિથ્યાત્વાદીને વેદતો ભોગવતો જીવ પોતે જ મિથ્યા દ્રષ્ટિ થઈને પૂદગળ કર્મને કરે છે. આવો પ્રશ્ન કરે છે કે પૂદગળના ઉદયમાં તન્મય થઈને મિથ્યાત્મ ભાવને વેદતો જીવ પોતે મિથ્યા દ્રષ્ટિ થઈને પુદ્ગલ કર્મ ને કરે છે અથવા બાંધે છે. ને આપે પણ આગળ કહ્યું કે મિથ્યા દ્રષ્ટિ તો કર્મ બાંધે છે, કદાચિત માં મિથ્યા દ્રષ્ટિ લીધા છે. તેનું સમાધાન અહીં સુધી આપણે આવ્યું તો કે આ તર્ક ખરેખર અવિવેક છે. અહીંયા મિથ્યા દ્રષ્ટિ ની વાત ચાલતી નથી એમ કે છે. તર્કમાં વિવેક શું ને અવિવેક શું, તર્ક તો એક તર્ક છે, પણ જ્યાં જે પ્રકરણ કહેવા ધારતા હોય, જે ઉદ્દેશથી જે વાત કહેવા ધારતા હોય, તે ઉદ્દેશ વિરુદ્ધ જઈને કોઈ તર્ક કરવો શું તે અવિવેક રૂપ કુતર્ક છે. અવિવેક કહો કે કુતર્ક કહો, શું આમાં ન્યાય છે કે કોઈ પણ શાસ્ત્ર વચન છે, ગુરુ વચન છે, એ આત્મહિતને પ્રતિપાદન કરવાના દ્રષ્ટિકોણથી નિરૂપિત થયેલું છે. તો એમાં આત્મહિતનો દ્રષ્ટિકોણ કેવી રીતે સંકળાયેલો છે એ દ્રષ્ટિકોણ અપનાવવાને બદલે આત્મહિત તૂટી જાય છૂટી જાય એ કહેવા ધારતા હોય એથી વિરુદ્ધ વાત ઊભી થાય એવો કોઈ પણ દ્રષ્ટિકોણ ઊભો થવો, તર્ક ઊભો થવો, એને કુતર્ક અને અવિવેક કહેવામાં આવે છે. શું અવિવેક શા માટે કીધો એની ચર્ચા છે. શું કે આત્માનું અહિત થાય તે અવિવેક અને આત્માનું હિત સધાય તે વિવેક. આ તો સીધી સાદી વાત છે. તો જ્યાં જે જગ્યાએ આત્મહિત કેવી રીતે થાય છે એમ કહેવાના અભિપ્રાયથી જે વાત કહેવાય છે એને એ રીતે સમજવાનો દ્રષ્ટિકોણ અપનાવવાને બદલે એથી વિરુદ્ધ જાતનો તર્ક ઉઠે અને એમાં આત્મહિતનો ઘાત થતો હોય તો એ કુતર્ક છે અથવા અવિવેક છે. આમ લેવું એટલે અહીંયા એમ કહ્યું કે આ તર્ક ખરેખર અવિવેક છે. કારણ કે ભાવ્ય ભાવક ભાવનો અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી પુદ્ગળ દ્રવ્યમય મિથ્યાત્વ આદિનો ભોગતા પણ નથી તો પછી પુદ્ગળ કર્મનો કરતા કેમ હોય? જીવ થઈ અને પુદ્ગળને ભોગવે વેદે એ અસંભવ છે. એક ભાવક થાય, જીવ ભાવક થાય ને એનું ભાવ્ય પુદ્ગળ કર્મ થાય. આત્મા કોઈ પુદ્ગળ પરમાણુના કોઈ પણ અવસ્થાને ભોગવી શકતો નથી. ગુરુદેવ શ્રી સાદી ભાષામાં કહેતા કે સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય કોઈ લાડવો ખાઈ શકતો નથી. લાડવાને કોઈ ભોગવી, મીઠાઈને કોઈ ભોગવી શકતો નથી. એમ લેતા કે નહીં, કેમ કે બે એક થઈ જાય તો બે દ્રવ્યની એકતા થઈ જાય. તો બે દ્રવ્યની ભિન્નતા તો રહે છે સદાયની, માટે જીવ જીવ રહે છે, પુદ્ગળ પુદ્ગળ રહે છે. જો ભોગતા ન હોય તો કરતા ન થઈ શકે, કરતા ન હોય તો ભોગતા ન થઈ શકે. ક્યાંક જ્યાં કરતા કર્મ પણ હોય ત્યાં ભોગતા ભોગ્ય પણ હોય, અને તે એક પદાર્થમાં જ સંભવિત છે. ભિન્ન પદાર્થમાં તો તે અશક્ય છે. એમ કેવું છે, શું કેવું છે? આ તર્ક ખરેખર અવિવેક છે. એમ એમ કહ્યું ને કે પુદ્ગળમય મિથ્યાત્વને ભોગવે છે અને તેથી મિથ્યા દ્રષ્ટિ થાય છે. હવે ખોટી વાત છે, તારી ભોગવી શકે નહીં કોઈ પુદ્ગળના ઉદયને જીવ ભોગવી શકે નહીં. હવે કર્મનો ઉદય પુણ્યનો આવ્યો માટે અમને ઘણો આનંદ છે, અને પાપનો ઉદય આવ્યો માટે અમે દુઃખી દુઃખી થઈ ગયા. આકરો ઉદય આવ્યો આ વાત રહેતી નથી. તું ભોગવી શકતો નથી, એને ભોગવવા ચાહે તો પણ ભોગવી શકતો નથી. આમ છે, માટે જે અશક્ય છે એને તે શક્ય ગણીને તર્ક ઉઠાવ્યો છે એ અવિવેક છે. જો ભોગતા નથી તો પછી કરતા હોવાનો પ્રશ્ન તો આપોઆપ ઉડી જાય છે, એનો છેદ તો ઉડી સાથે જ ઉડી જાય છે. માટે એમ ફલિત થયું કે જેથી પુદ્ગળ દ્રવ્યમય ચાર સામાન્ય પ્રત્યયોના ભેદરૂપ 13 વિશેષ પ્રત્યયો, પ્રત્યયો એટલે આશ્રવો, કે જેવો ગુણ શબ્દથી કહેવામાં આવે છે અર્થાત જેમનું નામ ગુણસ્થાન છે, તેવો જ કેવળ કર્મ ને કરે છે, આશ્રવો કર્મ ને કરે છે, કર્મ બંધ કરે છે. કર્મ બંધ નું કારણ આશ્રવ છે, જીવ નથી. જીવ પોતાના પરિણામ ને કરે અને પોતાના પરિણામ ને ભોગવે પ્રમાણ અપેક્ષાએ. નિશ્ચયથી એ પરિણામ નો પણ કરતા નથી અને પરિણામ નો પણ ભોગતા નથી, કેમ કે તે અપરિણામી છે, અપરિણામી છે અને અવેદક સ્વરૂપી છે. એટલે એને કરવા ભોગવા પણ મૂળ સ્વરૂપ ને છે નહીં. તેઓ જ કેવળ કર્મ ને કરે છે, ગુણ સ્થાન જ કરે છે. તેથી જીવ પૂદગળ કર્મ નો અકર્તા છે. પ્રથમ સ્વરૂપ નિશ્ચયમાં જે જીવનું સ્વરૂપ નિશ્ચિત થાય છે એમાં 14 ગુણ સ્થાન બાદ થઈ જાય છે પહેલેથી. તે મારું સ્વરૂપ કેવું? 14 ગુણ સ્થાન થી પાર. 14 ગુણ સ્થાન મને લાગુ પડતા નથી. એટલે એક અવસ્થા રે, મિથ્યા દર્શન થી માંડીને અયોગી કેવડી સુધીની કોઈ અવસ્થા ન રહી, બધી અવસ્થા એમાં સમાપ્ત થાય છે. બધી સંસાર અવસ્થા તો મિથ્યાત્વમાં પૂરી થઈ જાય છે. પછી તો જુદા જુદા ભેદ છે, સંસાર અવસ્થા ઘટતી જાય છે અને શુદ્ધ અવસ્થા પ્રગટતી જાય છે. પણ મૂળ સ્વરૂપ તો એનાથી પહેલેથી જ પાર છે, એને સ્પર્શ્યું જ નથી. એમાં એ અવસ્થાઓનું ક્યાંય અસ્તિત્વ નથી. કોઈ અવસ્થા સાથે મારે ક્યાં લેવા દેવા છે, એનાથી તદ્દન નિરાળું જ છે. શું એ પહેલું આવે એટલે એનું બળ આવ્યા વિના જ્ઞાન બળ, એ જ્ઞાન થતા એ નિશ્ચય રૂપ જ્ઞાન થતા એનું બળ આવ્યા વિના રહે નહીં. એટલે ગુણસ્થાન જેનું નામ છે તેઓ જ કેવળ કર્મો ને કરે છે. તેથી જીવ પૂદગળ કર્મ નો અકર્તા છે. માટે જીવ છે એ પૂદગળ કર્મ નો અકર્તા છે. ગુણો જ તેમના કરતા છે. ગુણો એટલે આશ્રવો જ તેના કરતા છે. ગુણ એટલે આત્માના ગુણ લેવા કે આત્મામાં ગુણ પ્રગટાય લેવા, એ કાંઈ વાત નથી. શબ્દનો અર્થ પકડી રાખે તો શું દશા થાય? ગુણ એટલે સ્વભાવ, ગુણ એટલે પ્રોપર્ટી. એટલું જ પકડી રાખે તો અહીંયા મુશ્કેલી ઊભી થાય. અહીંયા ગુણનો અર્થ આશ્રવ કરે છે. 13 પ્રકાર પ્રત્યયો, શબ્દનો એક જ અર્થ થાય છે એવું ક્યાંય નથી. એ શબ્દ પ્રયોગ કયા આશયથી થયો છે એટલું જ વિચારવું જોઈએ. અને તે ગુણો તો પૂદગળ દ્રવ્ય જ છે. શું? એ આશ્રવો તો પૂદગળ દ્રવ્યની જ પર્યાય છે. તેથી એમ ઠર્યું કે પૂદગળ કર્મનો પૂદગળ દ્રવ્ય એક કરતા છે, મારે કાંઈ લેવા દેવા નથી. ભાવાર્થ, શાસ્ત્રમાં પ્રત્યયોને બંધના કરતા કહેવામાં આવ્યા છે. આ તો સૂત્ર છે, તત્વાર સૂત્રમાં. મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ બંધ હેતવ સૂત્રમાં આવેલું છે. એ તો એ શાસ્ત્રમાં પ્રત્યયોને બંધના કરતા કહેવામાં આવ્યા છે. ગુણસ્થાનો પણ વિશેષ પ્રત્યયો જ છે. ઓલા 4-5 જે ભેદ લીધા, 4 કહે છે, કોઈ 5 કહે છે, સુમા સ્વામીએ 5 લીધા છે. અને એના જ ભેદ પ્રભેદમાં 13 ગુણસ્થાનો 13 છે. એ ગુણસ્થાનો પણ વિશેષ પ્રત્યયો છે. તેથી એ ગુણસ્થાનો બંધના કરતા છે. એ ગુણસ્થાનો પોતે જ બંધના કરતા છે, અર્થાત પૂદગળ કર્મના તે કરતા છે. એટલે જીવને એમાં કાંઈ લેવા દેવા નથી. જીવને લેવા દેવા નથી એટલે મારે કાંઈ લેવા દેવા નથી. આમ છે, 13 ગુણસ્થાનથી હું ભિન્ન છું. ગુણ એટલે એના દોષના, ભાવની અપેક્ષાએ લઈએ તો એ દોષના ગુણ એટલે તારતમ્યતા લેવી. ઉપર ઉપરના ગુણસ્થાનોમાં ગુણ ઘટતા જાય છે દોષના, અને શુદ્ધિના ગુણ વધતા જાય છે. ગુણ એટલે પ્રમાણ, શુદ્ધિનું પ્રમાણ વધતું જાય, અશુદ્ધિનું પ્રમાણ ઘટતું જાય એવા 13 ભેદ છે એને 13 ગુણ સ્થાન કહેવામાં આવ્યા છે. એ ભાવ અપેક્ષા એ તે ગુણ સ્થાને જે તે પ્રકારના આશ્રવ થાય, કર્મ વિપાક થાય, શું હૃદયનો વિચ્છેદ, બંધનો વિચ્છેદ થાય અથવા એનું અસ્તિત્વ હોય, એ બધી જે વ્યવસ્થા છે એ પૂતગળની છે અને એનું બધું કાર્ય પૂતગળ કરે છે. વળી મિથ્યાત્વાદી સામાન્ય પ્રત્યયો કે જે ગુણસ્થાન રૂપ વિશેષ પ્રત્યયો અચેતન પૂતગળ દ્રવ્યમય છે, દ્રવ્યમય જ છે, તેથી એમ સિદ્ધ થયું કે પૂતગળ દ્રવ્ય પૂતગળ કર્મનું કરતા છે અને જીવ કરતા નથી. આ અનેક અંત કર્યું, પૂતગળ કરતા છે અને જીવ નથી, અસ્થિ નાસ્તિથી. અને જીવને પૂતગળ કર્મનો કરતા માનવો તે અજ્ઞાન છે. આ કર્મનું ભૂત વળી ગયું છે જૈન સંપ્રદાયમાં, ત્યાં ભૂત કાઢે છે. સાળંગપુરના હનુમાનજી જેમ ભૂત કાઢે છે ને, એમાં ભૂત કાઢે છે કર્મનું. તું કરતાય નથી અને તું ભોગતાય નથી, તારું સ્વરૂપ જ બીજી જાતનું છે, તારે પૂતગળને કાંઈ લેવા દેવા નથી. જીવથી પૂતગળ છે એ વિજાતીય સ્વભાવી દ્રવ્ય છે, વિરુદ્ધ જાતીય સ્વભાવી સ્વભાવ વાળો દ્રવ્ય છે, એટલે તારે એને કાંઈ ખરેખર સંબંધ નથી. લેવી છે બાકીની 13 નથી લેવી ને, આગળ લેવું છે ને. હવે આપણે 127 માંથી 128 તો વંચાઈ ગઈ, 127 પૂરી થઈ. હવે 128, 29, 127 ના અનુસંધાન નો જ વિષય છે. એ જ ગાથા ઉપર પ્રશ્ન ઉઠાવ્યો છે, શું એટલે 128-29 લઈ લઈએ, એટલે થોડું પુનરાવર્તન થઈ જાય. શ્લોક છે 66મો કે હવે આગળની ગાથાના અર્થની સૂચના રૂપ કાવ્ય કહે છે, પાનું 205. જ્ઞાનમય એવ ભાવઃ કુતો ભવેત જ્ઞાનીનો ન પુનરન્યઃ, અજ્ઞાનમય સર્વઃ કુતો અયમ અજ્ઞાનીનો ન અન્યઃ. પ્રશ્ન ઉઠાવ્યો છે, શું અહીં પ્રશ્ન છે કે જ્ઞાનીને કેમ બધા ભાવ જ્ઞાનમય જ થાય અને અજ્ઞાનીને કેમ બધા ભાવ અજ્ઞાનમય જ થાય, શું આવું કેમ? તમે જોઈ લેતું મનુષ્ય થયો પછી મનુષ્યપણાને લાયક જ કેમ બધા ભાવ કરે છે? કેમ કે હું મનુષ્ય છું એ પાયામાં માન્યતા રાખી લીધી છે. આધાર શું પકડ્યો સર્વ પરિણામો એ કે હું માણસ છું, હું માણસ છું એ બધા પરિણામમાં એ આધાર રાખીને જ પછી બધા પરિણામની પ્રવૃત્તિ થાય છે. એમ અજ્ઞાન દશામાં હું અજ્ઞાની છું ને સંસારી છું એ માન્યતાથી જ બધા પરિણામ થાય છે, માટે બધા પરિણામ અજ્ઞાનમય થાય છે. જ્ઞાન દશામાં હું એક શુદ્ધ જ્ઞાનમય જીવ છું એના આધારે જ બધા પરિણામ થાય છે, માટે જ્ઞાનીના બધા પરિણામ જ્ઞાનમય છે અને અજ્ઞાનીના બધા પરિણામ અજ્ઞાનમય છે. અથવા એમ પણ છે કે જ્ઞાની છે એનો અનુભવ જ્ઞાનમય પણ એ પોતાનો અનુભવ છે, જ્ઞાનીને પોતાનો અનુભવ જ્ઞાનમય પણ છે, જ્ઞાન માત્ર તે હું એવો એને અનુભવ રહ્યા કરે છે. અને અજ્ઞાનીને કે આ રાગ તે હું, ક્રોધ તે હું, જે જ્ઞાન નથી, અજ્ઞાન એટલે જ્ઞાન જ્ઞાન નથી એવા જે પરિણામ છે તે હું એવો અનુભવ રહ્યો છે, માટે એના બધા પરિણામ અજ્ઞાનમય છે અને બંને પોતપોતાના પરિણામમાં તન્મય પણ અનુભવ કરે છે, તન્મય થઈને અનુભવ કરે છે. એ ગાથામાં કેવું છે?
હે
એટલે બે દશા છે, જ્ઞાની ની જ્ઞાનમય અને અજ્ઞાની ની અજ્ઞાનમય. 127 માં એ લીધું. આપણે વિચારવાનો પ્રશ્ન એ છે કે અજ્ઞાનપણું કેવી રીતે છૂટીને જ્ઞાનીપણું થાય. આજે એકની નિવૃત્તિ અને બીજાની પ્રવૃત્તિ એ કેવી રીતે થાય છે એ મુખ્ય આપણો વિષય છે. એ વિચારના તો ત્યાં સુધી પહોંચવી જોઈએ, લંબાવી જોઈએ, અથવા શોધ ખોજ ત્યાં સુધી થવી જોઈએ. અન્નાણો ચેવ જાય દે ભાવો જમ્મા તમ્મા ભાવા અન્નાણમયા અન્નાણી સ. અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે, તેથી અજ્ઞાનીના ભાવો અજ્ઞાનમય જ હોય છે. પછી હવેની પાછળ ગાથામાં તો એનું દૃષ્ટાંત લીધું છે 130 માં, કે જેમ સોનામાંથી જેટલા ઘાટ ઘડો એ બધા દાગીના સોનામય હોય, અને લોઢામાંથી જેટલી ચીજ બનાવો તે બધી લોઢામય હોય. એ દૃષ્ટાંત લીધું છે 130 ગાથામાં. સિદ્ધાંત સિદ્ધ કરવા માટે દ્રષ્ટાંત પાછળ લીધું છે. એવી જ રીતે જીવના પરિણામ તો જીવમય હોય, જીવના પરિણામ તો, અને જીવ જ્ઞાનમય છે માટે એના પરિણામ જ્ઞાનમય હોય. અજ્ઞાની પોતાને જીવ માનતો નથી. અજ્ઞાની નો અર્થ શું? હું અજીવ, એનું નામ અજ્ઞાની. હું જ્ઞાન નહીં, હું ક્રોધાદિ ભાવ, એટલે કે હું જીવ નહીં, એનું નામ અજ્ઞાન. એટલે એના બધા પરિણામ એવા જ થાય છે, એ જાતિના થાય છે. એક જ્ઞાનમય જાતિ છે, એક અજ્ઞાનમય જાતિના પરિણામ છે, એમ જ માને છે. એમ બોલતો નથી, એમ વિચાર વિકલ્પ કરતો નથી, પણ માને છે, એમ અનુભવ એમ કરે છે. શરીરમાં દુખાવો થયો અસાતા વેદનીનો, મને થયું, એમ થયું કે નહીં અનુભવમાં? તો માન્યતા તો અનુભવ સાથે છે, સંબંધ ધરાવે છે. માન્યતા કોની સાથે સંકળાયેલી છે? અનુભવ જ્ઞાન સાથે. જાણપણા જ્ઞાન સાથે નહીં, વિકલ્પ સાથે નહીં, વાણી સાથે નહીં. વાણી ગમે તે હોય, વિકલ્પ ગમે તે હોય, અને જાણેલું જ્ઞાન ગમે તે પ્રકારે હોય, અનુભવ શું છે એ વાત કર. ક્યારેક ક્યારેક ટીકામાં એમ કે છે, યો બાત કહેને માત્ર નહીં, એમ કે છે. આ અહીંયા કહીએ છીએ પણ કહેવા માત્ર નથી, એવો અનુભવ પ્રકાશ માનીએ છે. શું કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, એવો દ્રઢ ભાવ તે સમ્યક્ત્વ છે. આ કહેવા માત્ર નહીં પણ ચિત્તને ચેતનામાં લીન કરે, જ્ઞાન માનગીની વાત થઈ જશે ત્યાં કહેવા માત્ર નહીં એમ કે છે, ચિત્તને ચેતનામાં લીન કરે એમ કીધું છે. અહીંયા તો ભૂલ થાય છે, આપણા લોકોની જે ભૂલ થાય છે આ જગ્યાએ થાય છે. ભૂલવામાં બરાબર ભૂલીએ, કહેવામાં ભૂલ ન થાય અને વિચારમાં પણ ભૂલ ન દેખાય. અને માને એમ કે હું વિચારું છું એ જ મારી માન્યતા છે, વાત ખોટી છે, એ માન્યતા છે નહીં હજી. જ્યાં સુધી જેવું વિચારમાં આવ્યું એવું અનુભવમાં ન આવ્યું ત્યાં સુધી માન્યતા થઈ નથી એમ છે. એ ભૂલ નહીં થવી જોઈએ. ટીકા. ખરેખર અજ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળો અજ્ઞાનમયપણાને નહીં ઉલ્લંઘતો થકો, અજ્ઞાનમય જ હોય છે. પછી ક્યાં સુધી લઈ લેવો? મિથ્યા દ્રષ્ટિ દ્રૈલિંગી સુધી લઈ લેવો. એનું જ્ઞાન અને આચરણ જીનોક્ત શાસ્ત્ર પ્રમાણે, જીનેન્દ્રના વાણી પ્રમાણે, જ્ઞાન પણ એનું બરાબર દેખાય અને આચરણ પણ બરાબર દેખાય. અગિયારમનું પૂર્વનું જ્ઞાન અને મહાવ્રત સમિતિ આદિનું નિરતિચાર પાલન, છતાં એ બધા ભાવ અજ્ઞાનમય છે, જ્ઞાનમય નથી. કેમ કે આત્મા સ્વરૂપે પ્રત્યક્ષ છે, એને એણે પ્રત્યક્ષપણે અનુભવ્યો નથી. જે વસ્તુ સ્વરૂપ પ્રત્યક્ષ છે, સહજ સ્વરૂપ પ્રત્યક્ષ છે, એને પ્રત્યક્ષપણે અનુભવતો નથી. તો જે વસ્તુ પ્રત્યક્ષ છે એને અપ્રત્યક્ષ કરી બસ આ વાંધો છે. પ્રત્યક્ષને પ્રત્યક્ષ ન કરી અને પ્રત્યક્ષ થયા વિના એનો મહિમા આવે નહીં, માટે એનો મહિમા પણ એને સાચો આવતો નથી. આત્મ સ્વરૂપનો મહિમા જીવ અનુભવપૂર્વક અથવા પ્રત્યક્ષને જાણીને, પ્રત્યક્ષને પ્રત્યક્ષ અંશે જાણીને પણ કરે અને પ્રત્યક્ષ સ્વરૂપને પરોક્ષતામાં રાખીને પરોક્ષતામાં ઉભો ઉભો પણ કરે, બે પ્રકારે કરે છે. સ્વરૂપનો મહિમા કરનારા જીવો બે પ્રકારે જોવામાં આવે છે. તો એક તો સ્વરૂપને પ્રત્યક્ષ અંશે પ્રત્યક્ષ કરીને કરે છે, એ યથાર્થ કરે છે કેમ કે એના જ્ઞાનમાં વસ્તુ આવી છે. અને બીજા પરોક્ષતામાં ઉભારીને જે કરે છે એ વસ્તુ, એને પ્રત્યક્ષ વસ્તુ જ્ઞાનમાં પ્રત્યક્ષ થઈ નથી, માટે એનો મહિમા છે એ ખોટો છે, સાચો નથી. વસ્તુને જોઈ નથી ને મહિમા કરે છે, સાંભળી વાત કરે છે. કોકની સાંભળેલી, કોકની ઉછીની લીધેલી છે, એના ઘરની મૂડી નથી. આમ છે સમ્ય જ્ઞાન દીપિકામાં એક દ્રષ્ટાંત છે. રાતમાં એક કૂતરાએ ચોરને કોઈના ઘરમાં બારીથી ચડતા જોયો. રાત્રે 1-2 વાગે કોઈ માણસ બારીથી ઘરમાં દાખલ થતો હોય એટલે કૂતરાનો તો એ જાતનો ક્ષોભક્ષમ છે, અમસ તો પગ ઊંઘે તો એને તો ખબર પડે. એના બદલે આ તો રીસર ચોરી કરતા દાખલ થતો હતો એટલે એને તો માંડું ભસવા, લોકોને જગાડવા માટે શેરીમાં ભસવા માંડ્યો જોર જોરથી. એની પાસે બીજી તો શબ્દાત્મક અક્ષરાત્મક ભાષા નથી, અનક્ષરાત્મક ભાષા છે એની. જોર જોરથી માંડે ભસવા, એ પણ એક ચોક્કસ પ્રકારનું ભસવું છે. બે કૂતરા બાજે ત્યારે ભસે જુદી રીતે ભસે ને ચોરને જોઈએ જુદી રીતે ભસે. બીજી શેરીમાં બાજુના શેરીમાં પણ કૂતરાને ખબર પડી કે આ કૂતરો ભસે છે એ કોક ચોરને જોઈને ભસે છે, એ બધાને જગાડવા માટે ભસે છે, માટે મારે પણ એને મદદ કરવી એટલે એ માંડો ભસવા. એવું જ ભસે બિલકુલ, જે પહેલો ભસતો હતો એવું જ બીજો ભસતો હતો, પણ એક જોઈને ભસતો હતો. એના ભાવમાં જે ભસવાનું છે એ વગર જોયેલાના ભાવમાં ફસવાનું આવે ને બે નો ભાવ જુદો પડી જાય. આમ છે, જ્ઞાની આત્માને જોઈને પ્રત્યક્ષપણે એનો મહિમા એને આવે છે, સહજ આવે છે અને એ મહિમા કરે છે. એવી જ વાત શીખીને કોઈ અજ્ઞાની પણ આત્મ સ્વરૂપનો મહિમા કરે છે તો એ કંઈ ખરો મહિમા નથી, કેમ કે વસ્તુ જ્ઞાનમાં આવી નથી, મહિમાવંત વસ્તુ જ્ઞાનમાં જણાય જ નથી ને. પછી એ મહિમા કેવી રીતે સાચો હોય? તો એ કૃત્રિમ મહિમા છે, એનાથી કાર્ય સિદ્ધિ થતી નથી. વાતો તો ઘણી રીતે સ્પષ્ટ કરી છે જ્ઞાનીઓએ, ઘણી ઘણી રીતે વાતોને સ્પષ્ટ કરી છે. ટીકા: ખરેખર અજ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સગળો અજ્ઞાનમય પણ ઉલ્લંઘતો નથી, ભલે ને ગમે તેવો થાય. એમ કે છે, આત્માના સ્વરૂપને જાણે દર્શાવતો હોય એવું લાગે, પણ ખરેખર આત્મા એ ભાવ જ અજ્ઞાનમય છે. એ ભાવ જ્ઞાનમય નથી પણ અજ્ઞાનમય ભાવ છે. અંધારા અંધારું તે અંધારું છે, એ કૃપાળુદેવ કહે છે. અંધારાના ગમે તેટલા ભેદ કરો તો તે અંધારામાં જ જાય છે, અને પ્રકાશના ગમે તેટલા ભેદ કરો તે બધા પ્રકાશમાં જાય છે. ઘણો પ્રકાશ અથવા થોડો પ્રકાશ તે પ્રકાશ છે, થોડું અંધારું કે ગાઢ અંધારું એ બધું અંધારું છે. અંધારામાં પ્રકાશ નથી, પ્રકાશમાં અંધારું નથી. એવી રીતે જેને પોતાના સ્વરૂપનો પ્રત્યક્ષ જ્ઞાન નથી તેના સર્વ પરિણામો અજ્ઞાનમયપણાને નહીં ઉલ્લંઘતા થકા, નહીં છોડતા થકા, એ મર્યાદાને નહીં છોડતા થકા, અજ્ઞાનની જ મર્યાદામાં રહેતા થકા બધા ભાવો અજ્ઞાનમય જ હોય છે, બીજો પ્રકાર એમાં આવતો નથી. તેથી અજ્ઞાનીના બધા ભાવો અજ્ઞાનમય હોય છે, અને જ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સગળો જ્ઞાનમયપણાને નહીં ઉલ્લંઘતો થકો, જ્ઞાનમય જ હોય છે. તેથી જ્ઞાનીના બધા ભાવો બધા જ્ઞાનમય હોય છે. અહીંયા તર્ક થાય કે જ્ઞાનીનો કોઈ અજ્ઞાની જેવો ભાવ દેખાય એનું શું કરવું? ઠીક, જ્ઞાની છે અને એનો ભાવ કોઈ અજ્ઞાનીને છે એવો છે, એટલે અજ્ઞાની જેવો છે. ઠીક, મંદિરમાં ભક્તિ થતી હોય જ્ઞાની પણ બેસે છે, ભક્તિમાં અજ્ઞાની પણ બેસે છે, એક જ પદ બધા બોલે. કોઈ વાર તો અજ્ઞાનીનો દેખાવ સારો પણ હોય, જ્ઞાની શાંત ભાવથી ધીમે ધીમે બોલતા હોય, અજ્ઞાની તો રસ ચડી ગયો હોય ભક્તિનો એવી રીતે ડોલતો હોય, અથવા બે ના સરખા દેખાવ હોય. વિશેષ એકને જ્ઞાનમય પરિણામ, એકને અજ્ઞાનમય પરિણામ, એમ કેમ કે પુણ્યના પરિણામ હોય કે કદાચ પાપના પણ પરિણામ હોય, બંને પ્રકારના પરિણામ તો પાંચમા ગુણ સ્થાન સુધી સંભવિત છે ગ્રસ્ત દશાને, ત્યારે પણ તેનાથી ભિન્ન જ્ઞાનમય છું, પુણ્યના ભાવ પુણ્યના ઉદય એ બધાથી જુદો હું જ્ઞાનમય છું એવું ભિન્નપણાનું જ્ઞાન રહે છે ત્યાં, માટે એના પરિણામ જ્ઞાનમય છે. જે જ્ઞાન એનાથી ભિન્ન આત્મજ્ઞાનમય પરિણામ છે એમાં તન્મયપણું છે, પુણ્ય પાપના પરિણામમાં કે ઉદયમાં જ્ઞાનીને તન્મયપણું નથી, માટે એના બધા ભાવો જ્ઞાનમયપણાને નહીં ઉલ્લંઘીને પરિણમિત થયેલા છે, માટે બધા ભાવો જ્ઞાનમય છે. સીધો અનુભવ એ છે કે હું એક જ્ઞાનમય આત્મા છું તો મારામાંથી બીજા પરિણામ થાય કેવી રીતે, પુણ્ય પાપના પરિણામ મારામાંથી ઉપજે કેવી રીતે, મારી વસ્તુમાં તો એ ઉપજવાની કોઈ પરિસ્થિતિ જોવામાં આવતી નથી. સજ્જન માણસના ઘરમાંથી દારૂની બાટલી ને ગાંજો ચરસ ને અફીણ ને બધા જે ગુનાહિત દ્રવ્યો નીકળે હોય જ નહીં એના ઘરમાં, એમ કે છે કે ભાઈ અમારા ઘરમાંથી હોય જ નહીં. પાડોશમાં કોઈ એવું કામ કરતો હોય અને એને ત્યાં કઈક ગડબડ થઈ ગયું અને અહીંયા એને બારીમાંથી મૂકી દીધા હોય, ફેંકી દીધા હોય, તો એથી કઈ આ ગુનેગાર થતો નથી, થઈ જાય, એથી ગુનેગાર ન થાય. એમ બીજાના નાખેલા છે પાડોશથી, તો એના એમાં એનું માલિકી નથી, એનું સ્વામિત્વ નથી, પોતાના ગણતો નથી, એની સાથે એને કઈ ખરેખર સંબંધ નથી, એમ છે. એટલે સંયોગ માત્ર થી એને જ્ઞાનમય પણ કે અજ્ઞાનમય પણ લાગુ પડતું નથી, એમ છે. ભાવે કે દ્રવ્ય કોઈ સંયોગ છે, એવો તર્ક આયા પણ ચાલ્યો છે મુનિ દશાનો. એ મુનિ છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં તો નિર્વસ્ત્ર અવસ્થામાં હોય છે, તો કે કોઈ એને વસ્ત્ર ઉડાડી દે, કોઈ અજ્ઞાની છે ત્યાંથી પસાર થતા એને એમ લાગ્યું કરે આ કડકડતી ઠંડીમાં નિર્વસ્ત્ર અવસ્થામાં કોઈ અહીંયા બેઠા છે, શું લાવ એને આપણે સાતા કરીએ, શું ચાલો ઉપસર્ગની સાતા કરીએ, એમ સમજીને કોઈ વસ્ત્ર નાખી દીધું, મુનિ ધ્યાનમાં બેઠા છે, તો મુનિને ત્યાં દોષ લાગુ પડે કે ન પડે? કે ન પડે. એને ઉપસર્ગ થયો છે, એને ઉપસર્ગ સમજે છે. સાતાનું કારણ સમજે તો મુનિ પણ તો ન રહી, અજ્ઞાન દશા થઈ જાય સીધી રીતે. ચાલો આ ઠંડી હતી, ગરમ સાલ ઉડાડી દીધી કોઈએ, તો એને અજ્ઞાન અવસ્થામાં પહેલું ગુણ સ્થાન આવી જાય. ગરમ સાલ વરાવવાનો પ્રશ્ન ઉભો થતો નથી, આવી વાત છે. કેમ કે સાતા શરીરની સાતાનું કારણ છે, પહેલા ગુણ સ્થાનમાં આવે. છઠ્ઠા આત્મામાં તો નરીએ પહેલા ગુણ સ્થાનમાં આવે સીતા. અને જ્ઞાની છે, ગ્રહસ્થ છે, ગ્રહસ્થને યોગ્ય કપડાં આદિ પુણ્યના પરિણામ પાપના પરિણામ બધું થાય છે, શું છતાં એના બધા પરિણામ જ્ઞાનમય છે, ચોથા ગુણ સ્થાને કે પાંચમા ગુણ સ્થાને હોય છે. અને મુનિ સવસ્ત્ર દશામાં હોય તો પહેલા ગુણ સ્થાનમાં આવે, ઠીક. ફક્ત ચતુર્થ ગુણ સ્થાને ચક્રવર્તી હોય તો એને અનુસરીને એના કપડા દાગીના હોય, ઇન્દ્ર હોય તો એને અનુસરીને દિવ્ય આભૂષણ હોય એના, શું એને લાયક એનું ઇન્દ્રાસન હોય, શું છતાં એનું ગુણ સ્થાન એને જ્ઞાનમય પરિણામ છે એમ કે છે. જ્ઞાનીના બધા પરિણામ જ્ઞાનમય છે, આવું છે, અટપટું છે. જરા જે ભૂમિકામાં જે ન ઘટે તે ભૂમિકામાં તે ગ્રહણ કરે અથવા એ પરિણામ થાય તો સીધો ક્યાંયનું ક્યાંય નીચે ચાલ્યો જાય. નિંદ્રાનું એવું છે કે મુનિ જો ગાઢ નિંદ્રામાં આવે, એક કલાક વધારે નિંદ્રા થઈ જાય, પહેલા ગુણ સ્થાનમાં આવે, છઠ્ઠામાં ના આવે, પહેલા ગુણ સ્થાનમાં આવે, એવું છે. પ્રમાદ છે, પ્રમાદની મર્યાદા છે ત્યાં, પ્રમાદની પણ એટલે છઠ્ઠું તોડી નાખ્યું એમણે, શું જ્યાં સાતમું તૂટ્યું નથી ત્યાં ખરેખર તો છઠ્ઠું તૂટી ગયું છે. છઠ્ઠું તૂટે એટલે સીધા ચોથે આવી જાય, ત્યાં પહેલે આવી જાય, શું એવું છે. ભાવાર્થ કે જ્ઞાનીનું પરિણમન બધા ગુણ સ્થાન વાળાને લાગુ પડે, મુમુક્ષુને પણ લાગુ, મુમુક્ષુની ભૂમિકાની મર્યાદા લાગુ પડે છે. મુમુક્ષુની મર્યાદા એ છે દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુ સદગુરુ, એની વિરુદ્ધ કાંઈ પ્રવૃત્તિ થાય એટલે મુમુક્ષુતા છૂટી જાય. મુમુક્ષુતા ન રહે, મુમુક્ષુતાને યોગ્ય વ્યવહાર છે, મુમુક્ષુતા ન રહે. દરેકની પોતપોતાની અશુદ્ધિની પણ મર્યાદા છે, મોક્ષ માર્ગમાં શુદ્ધિની તો મર્યાદા છે એમ અશુદ્ધિની પણ મર્યાદા છે. એ મર્યાદા છોડીને કોઈ પરિણામ થાય એટલે એ ભૂમિકાનો ત્યાગ થઈ જાય છે, એ ભૂમિકા ત્યાં હોતી નથી. જ્ઞાનીનું પરિણમન અજ્ઞાનીના પરિણમન કરતા જુદી જ જાતનું છે. શું કેવું છે? જાત જુદી છે. દેખાય બંનેને શુભ રાગ કે દેખાય બંનેને અશુભ રાગ, પણ જાત જુદી છે. એક દ્રવ્યલિંગ મુનિ ચોથા ગુણ સ્થાને, પહેલા ગુણ સ્થાને છે, તો પણ એના એની એના બધા પરિણામ અજ્ઞાન જાતિના છે. એનો શુભરાગ અજ્ઞાન જાતિનો, અને એનો જ્ઞાન ભાવ પણ, જ્ઞાનનો પર્યાય પણ અજ્ઞાન જાતિનો. જ્ઞાનને વેદતો નથી, રાગને વેદતો હોવાનો એને અધ્યાસ છે. શુભ રાગને વેદતો હોવાનો અધ્યાસ જ છે એ જીવ. તો બહારની અંદર એનું જ્ઞાન શાસ્ત્ર અનુકૂળ હોય કે આચરણ શાસ્ત્ર અનુકૂળ હોય, છતાં પહેલું ગુણ સ્થાન, કેમ કે જાત ફેર છે. અને અહીંયા ચતુર્થ ગુણ સ્થાને જે પ્રકારનો ચારે ગતિમાં ઉદય હોય તે પ્રકારની પ્રવૃત્તિ દેખાય, ચારે ગતિની, નારકીમાં નારકીની, પશુમાં પશુની, મનુષ્યમાં મનુષ્યની, ને દેવમાં દેવની, છતાં એના પરિણામની, શુભાશુભ પરિણામ એને અજ્ઞાની જેવા દેખાય, તો પણ એની જાત, પરિણામની જાત જુદી છે. જાતિ અપેક્ષા એ ભેદ છે. શું? જ્ઞાનીને ને અજ્ઞાનીને ઓળખવા માટે પરિણામની જાતિ ઓળખાવી જોઈએ. શું? અને જ્ઞાની થવા માટે અને અજ્ઞાની પણ છૂટવા માટે પણ પરિણામની જાતિ ઓળખાવી જોઈએ. આપણે સુવિધેના પ્રકરણમાં એક મુદ્દો લીધો છે તત્વાનુશીલનમાં, કે જે કોઈ જીવ અંતર અવલોકન કરે છે પૂર્ણ શુદ્ધિના ધ્યેય પછી આગળ વધતો જીવ ક્રમશઃ અવલોકનમાં આવ્યો, અને એ અવલોકનમાં પોતાને અનુભવમાં આવતા ભાવોનો અનુભવ અવલોકન કરે છે, અને પોતાના ભાવોનો પરિચય કરે છે, તો પરિચયથી જે ઓળખાણ થાય છે, કેમ કે ઓળખાણનું સાધન પરિચય છે, એને વિભાવ જાતિ અને સ્વભાવ જાતિના પરિણામની ઓળખાણ થતાં સ્વભાવ જાતિના પરિણામ ઉપરથી સ્વભાવની ઓળખાણ એને થઈ જાય છે, એટલે સ્વરૂપ નિશ્ચય થાય છે ત્યાં. એ વાત લીધી છે, ત્યાં જાત લીધી છે. શું? એક પરિણામને ચાર પાસા લીધા છે. બનારસીદાસજી એમની ચિઠ્ઠીઓની અંદર પરમાર્થ વચનિકા છે ને, એમાં એક ચાર પાસા લીધા છે. એક પરિણામની ગતિ, જાતિ, સ્થિતિ અને સત્તા, ચાર પાસા લીધા છે. એમાં અહીંયા જાતિની વાત છે, ગતિ, સ્થિતિ અને સત્તાની વાત નથી. એક પડખું મહત્વનું છે, એ ચારની અંદર જાતિનું પડખું બહુ મહત્વનું છે. એ ન સમજે તો એ વિભાવ ને સ્વભાવ તરીકે સાધશે, કશાયની મંદતા થશે એમાં ધર્મ માનશે, એમાં જે શાંતિ ઉત્પન્ન થશે એને આત્માની શાંતિ ને આત્માનો મનજનિત શાંતિ ને આત્મજનિત શાંતિ માનશે, અને એ વિભાવને સ્વભાવ માનીને એને જ સાધવા માટે એને જ વૃદ્ધિગત કરશે, એટલે વિભાવને વધારશે, બીજું કઈ કરશે નહીં. હા છે, આનંદની વાત એ છે કે એને પણ સ્વભાવ જાતિના પરિણામ પ્રગટ છે. જ્ઞાનમાં સ્વભાવની વાનગી રહેલી છે, વાનગી એટલે સેમ્પલ. જ્ઞાન પણ અનુભવમાં આવે છે, અને રાગાદી વિભાવ પણ અનુભવમાં આવે છે. તો જ્ઞાનમાં જે જ્ઞાન સામાન્ય છે એ સ્વભાવ જાત છે, એ સ્વભાવની જાતિ છે. અથવા સ્વપર પ્રકાશક પણ છે તે સ્વભાવ છે, સ્વચ્છત્વ છે તે સ્વભાવ છે, પ્રકાશત્વ વેદકત્વ છે તે સ્વભાવ છે. એટલે જ્ઞાન વિશેષનો વિભાવ બાદ કરીને જુઓ તો જ્ઞાનમાં સ્વભાવ ખુલ્લો છે. જ્ઞાનમાં સ્વભાવ ખુલ્લો છે, અજ્ઞાનીને પણ, નહીતર તો કોઈ જ્ઞાની થાય નહીં. કેવી રીતે થાય? જો એ પરિસ્થિતિ કુદરતી હોત નહીં તો કોઈને જ્ઞાની થવાની પરિસ્થિતિ રહેતી નથી. મહત્વનો મુદ્દો એ છે કે જ્ઞાની આવા હોય, અજ્ઞાની આવા હોય, શાસ્ત્રમાં આવશે, પણ અજ્ઞાની જ્ઞાની કેવી રીતે થાય છે એ વાત શીખવાની છે, એમાંથી એ સમજવાની છે, એમાંથી ને એમાંથી. શું કાઢો? 49 ગાથા કાઢો. આપણે પ્રશ્ન નીકળ્યો છે, 5 મિનિટ છે, જરા લઈ લઈએ. પાંચમો બોલ, પહેલા પેરેગ્રાફ છે ટીકાનો, પાંચમો બોલ, પાનું 98. સકળ વિષયોના વિશેષોમાં, શું જ્ઞાન ને તો અનેક વિષયોનું વિશેષ જ્ઞાન થાય છે, તેમાં સાધારણ એટલે સામાન્ય કોમન ફેક્ટર એવા એક જ સંવેદન પરિણામ રૂપ તેનો સ્વભાવ હોવાથી તેનો એટલે જીવનો, જીવનો સ્વભાવ કેવો છે? એક સાધારણ સંવેદન પરિણામ રૂપે એનો સ્વભાવ હોવાથી અહીંયા અન્યને જાણે છે એ વાત જ ન લીધી. ભલે અન્યને જાણતો, અનેક વિષયોને જાણતો, વિધવિધ વિષયોને જાણતો, પણ એમાં સામાન્ય સાધારણ એક જ વેદન રૂપ સ્વભાવ, સંવેદન રૂપ જે સ્વભાવ છે એ જીવનો સ્વભાવ હોવાથી જીવ ખરેખર રસવેદના પરિણામને પામીને પણ રસ ચાખતો નથી. આવી રીતે એને રસ ચાખવાનો અભાવ લીધો. કે જ્ઞાનથી રસ ચાખે છે ને કે આ કેરી ગળી છે ખાટી છે, જીવના સ્વરૂપમાં નથી એ વાત. કેરી ગળી છે ને ખાટી છે જીવના સ્વભાવ જ્ઞાનની વાત નથી એમ કે છે, એ વિભાવ જ્ઞાનની વાત છે. કેમ કે એનું સંવેદન રૂપ પરિણામ સ્વભાવ પોતાના સ્વાદ ને સ્વાદે, જ્ઞાન સ્વાદ ને સાદે સ્વાદે એ જીવનો સ્વભાવ છે, એ જીવ તત્વ છે. અહીંથી ઓળખાણ થાય છે. અહીંયા પ્રશ્ન શું છે? જીવનું પરમાર્થ સ્વરૂપ શું અને એનું લક્ષણ શું? તો વેદન લક્ષણ લીધું છે. અહીંયા પ્રશ્ન વેદન નો ઉઠાય, લક્ષણ નો ઉઠાવ્યો છે, સ્વરૂપ નો ઉઠાવ્યો છે અને વેદન થી પકડાયો છે જીવને. એટલે જ્ઞાન વેદન ત્યાંથી જીવનો પત્તો, સ્વભાવનો પત્તો લાગે છે. એકવાર એડ્રેસ મળી જાય તો પછી ગોતવું સહેલું છે, અને એડ્રેસ ન મળે તો જેને ગોતવા છે પડોશમાં રહેતા હોય તો પણ એનો ભેટો થાય નહીં. કેમ કે આખું ગામ ફૂંદી વળશે, દુનિયા આખી ગોતા કરશે, નહીં 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 મળે એને. કેમ કે તો પડોશમાં રહે છે, એમાં લક્ષણ થી એનો પત્તો મળે છે, વેદન લક્ષણ થી પત્તો મળે છે. એટલે છે સ્વભાવ જાતિ અને વિભાવ જાતિ નો પરિચય કરતા જાતિ પરખાય છે, ને જાતિ પરખાતા સ્વભાવની ઓળખાણ અથવા લક્ષ થાય છે, અસ્તિત્વ ગ્રહણ થાય છે, પ્રતિભાસ આવે છે. અને એ સ્વરૂપ નિશ્ચયથી જે જ્ઞાન બળ બીજું તે અનુભવ લઈને જ પૂર્ણ થાય છે. અનુભવ લીધા વિના પછી પૂર્ણ થતું નથી, એની સાથે અનુભવ બંધાયેલો છે. કૃપાળુ દેવે તો એને 751 પત્રમાં એક સંકેત કીધું છે, સંકેતના કારણને સંકેત કીધું છે, અનન્ય કારણ છે માટે એને સંકેત કીધું છે. જે પૂર્વ પરિણામ સાથે ઉત્તર પરિણામ રૂપ ફળ પ્રતિબદ્ધ થયેલું હોય એને એનામાં આરોપ કરવામાં આવે છે. કારણ રૂપ પરિણામ સાથે કાર્ય પ્રતિબદ્ધ હોય તો એનામાં ઉપચાર કરવામાં આવે છે, તે ઉપચારને યોગ્ય પરિણામ છે, બાકીના પરિણામ ઉપચારને યોગ્ય નથી. ભલે પૂર્વ પર્યાય એવા જ હોય તો પણ તે ઉપચારને યોગ્ય નથી એમ લેવું.